SBS Audio is supported by advertising.
SBS is Australia's most trusted multilingual broadcaster. Our listeners are loyal, highly engaged, and have supported countless local businesses. We offer advertising packages for businesses of all sizes. Our experienced sales team will guide you through the process of owning a great campaign. Bring your own ad or have our production team make you something in one of our 68 languages. Start the conversation with your new audience today. Email sales@sbs.com.au.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
યુક્રેન તથા રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે યુક્રેનમાં રહેતા લાખો લોકોએ દેશ છોડી અન્ય દેશમાં શરણ લેવાની ફરજ પડી રહી છે, જેમાં ભારતીય મૂળના વિદ્યાર્થીઓ તથા અન્ય વિઝા ધારકોનો પણ સમાવેશ થાય છે. આ મુશ્કેલ ઘડીમાં વિવિધ સંસ્થાઓ શરણાર્થીઓની મદદે આવી છે, ત્યારે મૂળ ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી શહેરના વતની તથા છેલ્લા 18 વર્ષથી યુરોપમાં રહેતા રોનક રાવલ પણ જરૂરિયાતમંદોની મદદ કરવાના કાર્યમાં જોડાયા છે. પોલેન્ડના નાગરિક રોનકે 3 ઘર ભાડે રાખીને અત્યાર સુધીમાં 47 મહિલાઓ તથા બાળકોને ત્યાં આશરો આપ્યો છે તથા હજારો વિદ્યાર્થીઓની બોર્ડર પર મદદ કરી છે. આ ઉપરાંત તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકીને યુક્રેનમાં પ્રવેશ કર્યો અને ભારતીય મૂળની મહિલા તથા તેના 2 મહિનાના બાળકને સુરક્ષિત સરહદ પાર કરાવવાનું જોખમભર્યું કાર્ય પણ કર્યું છે. મુશ્કેલીના આ સમયમાં રોનક કેવી રીતે જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યા છે તે વિશે રોનક પાસેથી માહિતી મેળવીએ.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
રોનકભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વત્સલભાઈ ફોર ઇન્વાઇટિંગ મી.
રોનકભાઈ, તમે ગુજરાતમાં ક્યાંથી છો, કેટલા વર્ષથી યુરોપમાં રહો છો, ત્યાં શું કરો છો, તમારો ટૂંકમાં પરિચય આપશો?
2004માં યુરોપમાં આવ્યો હતો અને 2004માં પોલેન્ડ આવ્યો હતો. 2004થી 2016 સુધી હું પોલેન્ડમાં રહેતો હતો, એટલે 14 વર્ષ સુધી. પોલેન્ડમાં મેં MBA કર્યું હતું અને પછી જ્યારે 2016 પછી હું સ્વિટ્ઝરલેન્ડ ગયો હતો. 6 મહિના સ્વિટ્ઝરલેન્ડ ગયો, 6 મહિના જર્મની, 6 મહિના સ્વીડન અને 4 વર્ષથી હું ડેનમાર્કમાં છું. અત્યારે ડેનમાર્કમાં જોબ કરું છું અને હું અહીંયા આગળ આવ્યા રહું છું. હું પોલેન્ડનો સિટીઝન છું અને હું ગુજરાતમાં મહેસાણા જિલ્લાનું કડી શહેર છે ત્યાંથી બિલોંગ કરું છું.
રોનકભાઈ, હાલમાં યુક્રેન તથા રશિયા વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એમાં ઘણા ભારતીયો ત્યાં ફસાઈ ગયા હતા, તેમને કેવી રીતે મદદ મળી રહી છે, તેઓ યુક્રેન કેવી રીતે છોડીને ભારત પરત ફરી રહ્યા છે, તેનો શું કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ આપી શકો?
હું બોર્ડર સિક્યુરિટી પોલીસ પોલેન્ડની છે એની સાથે મેં વાત કરેલી તો એમણે કહેલું કે અત્યાર સુધી આટલી બધી એમ્બેસી છે એમાં કોઈ એમ્બેસીએ આટલી હેલ્પ નથી કરી જે ઇન્ડિયન એમ્બેસીએ હેલ્પ કરી છે. અત્યારે બરોબર અહીંયા આગળ ઇન્ડિયન એમ્બેસીના ઘણી બધી ગાડી આવીને ઉભી રહેશે અને બસ એ જે સ્ટુડન્ટ્સ ત્યાંથી રેસ્ક્યુ થઈને આવે છે એ બધાને ઇન્ડિયા સુધી પહોંચાડવાનું બધી રિસ્પોન્સિબિલિટી લીધેલી છે અને ઇન્ડિયન ગવર્મેન્ટ, હું એટલા માટે જ નહીં કે હું ઇન્ડિયાનો છું પણ હા, મને એટલું બધું પ્રાઉડ ફીલ થયું આ વખતે કે ઇન્ડિયા આટલું બધું કરે છે એમના નાગરિકો માટે અને બહુ જ હેલ્પ કરે છે દરેક જગ્યાએ. કોઈ પણ હેલ્પ જોઈએ મને ત્યાં એમ્બેસેડરથી લઈને કેબિનેટના મિનિસ્ટર સુધી બધા મળવા આવેલા, આઈ મીન ટુ સે મને મળવા આવ્યા હતા, મીન્સ કે હું ત્યાં હતો એ વખતે હું પર્સનલી મળેલો. તો આપણે ઇન્ડિયન ગવર્મેન્ટની અહીંયા તો બહુ સારી હેલ્પ છે એ હું કહી શકું છું.
તો રોનકભાઈ, ઇન્ડિયન સ્ટુડન્ટ્સ, ઇન્ડિયન વિઝા હોલ્ડર્સ જે ત્યાં યુક્રેનમાં ફસાઈ ગયા હતા તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવાના અભિયાનમાં તમે પણ જોડાયા હતા, તો એ વિશે માહિતી આપશો?
હું ડેનમાર્કમાં રહું છું. ડેનમાર્કથી જે જગ્યાએ આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એ જગ્યા છે લગભગ 1,800 થી 2,000 કિલોમીટર છે. હું ડેનમાર્કથી જ્યારે આ જગ્યાએ જવું હોય તો મારે જર્મની ક્રોસ કરવું પડે, જર્મનીથી પોલેન્ડ અને પોલેન્ડમાં પણ એકદમ સાઉથ પોલેન્ડમાં જવું ત્યારે બોર્ડર સુધી પહોંચી શકું છું. બોર્ડર સુધી પહોંચવામાં મને લગભગ 1.5 દિવસ જેવું લાગ્યું કારણ કે વચ્ચે ફેરી પણ લેવી પડે ને ફેરીમાં થઈને જવું પડે. પહોંચ્યો ત્યાં જોયું કે સિચ્યુએશન બહુ જ ખરાબ છે. પહેલો તો મારો ટાર્ગેટ એ હતો કે જે પ્રેગ્નન્ટ લેડી છે એમને હેલ્પ કરવી, તો મેં અહીંયા આગળથી જતા પહેલા મેં ફેસબુકમાં અને બધી જગ્યાએ મીડિયામાં લખેલું હતું કે કોઈની પણ જરૂર હોય મારી કોઈ પણ હેલ્પની તો મને કહેજો, કોઈ પણ ના કોઈ ફ્રેન્ડ્સ કે કોઈ ફસાયું હોય ને આવવું હોય તો હું હેલ્પ કરીશ. તો મેં 20 માણસો 20 છોકરીઓ માટે ઘર રેન્ટ ઉપર રાખેલું બોર્ડરની બાજુમાં, કે એ બિચારા એ લોકોને સૌથી વધુ જરૂર હોય. ત્યાં ટેમ્પરેચર હતું -3 થી -8 ડિગ્રી ટેમ્પરેચર, અને એ લોકો આટલી ઠંડીમાં ચાલીને આવતા હોય. તો હું એક જે નોર્મલ માણસનો જીવ બચાવું તો એક જ માણસનો જીવ બચાવ્યો, પણ જ્યારે પ્રેગ્નન્ટ લેડીનો જીવ બચાવીએ, એમને હેલ્પ કરીએ, તો એક નહીં બે જીવ બચાવી શકીએ. એ મારો અભિયાન હતું. અને જ્યારે હું બોર્ડર ઉપર પહોંચ્યો તો મેં 20 માણસોનું ઘર રાખેલું, પણ મારી સાથે 12 છોકરીઓ મળી જે પ્રેગ્નન્ટ હતી ને, જે લઈને આવું બોર્ડર ઉપરથી. મેં એક બે વોલન્ટિયર્સને કહ્યું કે ભાઈ મારી ગાડીમાં 4-5 માણસો આવી શકે, તો બીજી 3 ગાડીઓ માં તમે આ બધાને મૂકી જાઓ. તો એ બધા જે મેં ઘર રાખ્યું હતું ત્યાં બધા મૂકી ગયા. પછી મને યાદ આવ્યું કે હું 20 છોકરીઓની જગ્યાએ 8 લઈને આવ્યો છું, તો મને બીજી વાર જઈને હું 8 લઈને આવતો 8 બીજા લોકોનો પણ ત્યાં ગયો. તો મારી પર હું વેઇટ કરતો હતો, તો મને 8 છોકરીઓની જગ્યાએ 20 છોકરીઓ મળી. મેં ઓકે ચલો તો ફરીથી બીજું ઘર રાખી લઈશું. તો બીજું ઘર રેન્ટ ઉપર રાખ્યું અને એ બધાને ત્યાં પણ લઈ ગયો. ઓલ ટુગેધર 47 છોકરીઓ. એની અંદર છોકરીઓ, મારો કહેવાનો મતલબ એમ છે કે એ છોકરીઓ કાં તો પ્રેગ્નન્ટ છે કાં તો એમના નાના બાળકો છે. કહેવાનો મતલબ એમ છે કે છોકરીઓ મતલબ મહિલાઓ જે 25 થી 35 વર્ષની ઉંમરની હોય તેવી લેડીને લઈને આવતો હતો. તો બેઝિકલી એ લોકો પોલેન્ડમાં આવે તો એમને ઘર રેન્ટ ઉપર રાખી ના શકે, કારણ કે એમની પાસે કોઈ રેસિડેન્ટનું પ્રૂફ નથી. એટલા માટે હું મારા નામે ઘર રાખતો હતો અને 3 મહિનાના પૈસા એડવાન્સમાં ઘરના આપવા પડતા હતા. બસ આપી દીધા અને રાખી દીધા. એ પછી ખબર પડી કે ઓકે હવે હું બીજી બોર્ડર ઉપર જઈને જોઉં શું થાય છે. તો ત્યાં ગયો તો મને ઇન્ડિયન્સ મળ્યા. મને એમ કે રોનકભાઈ અમે 3 દિવસથી ભૂખ્યા છીએ, 3 દિવસથી ચાલતા ચાલતા આવીએ છીએ, ખાવા પીવાનું કશું મળ્યું નથી, અને ઘણા લોકો બિચારા ચિપ્સ ખાઈને ચલાવતા હતા, ઘણા લોકો ખરેખર એમની હાલત બહુ જ ખરાબ હતી. તો એ લોકોને પછી હું ટેન્ટમાં લઈને વોલન્ટિયર્સ પાસે જાઉં અને એ લોકો તમને ખાવા આપે છે. તો એ જોયા પછી મેં વાત કરી કે આટલા આવા કેટલા લોકો છે. તો એમણે કીધું રોનકભાઈ અમે યુક્રેનની અંદર 20,000 છોકરાઓ આવી રીતે ફસાયેલા છીએ, અને જો તમે આ બોર્ડર ઉપર આવતા હોય, બોર્ડરનું નામ હતું મેડિકા બોર્ડર, જો તમે આ બોર્ડર ઉપર ઉભા રહીને વેઇટ કરતા હોય તો અમે બીજાને કહી દઈએ કે કોઈ તમને હેલ્પ કરવા માટે અહીંયા આગળ છે, તો તમને ઇઝીલી બોર્ડર ક્રોસ કરાવી આપશે. હું યુક્રેનની અંદર કોઈ હેલ્પ ના કરી શકું, કારણ કે પહેલી વાત મને રશિયન એટલી સારી નથી આવડતી. યુક્રેનમાં રશિયન અને યુક્રેનિયન બંને ચાલે છે, એ મને એટલી સારી નથી આવડતી, પણ જેવી તેવી બોલું છું. જ્યારે પોલિશ લેંગ્વેજની અંદર કોઈ પણ તકલીફ પડે તો ઇમિગ્રેશનથી લઈને બધું જ કામ હું કરું છું, એટલે એ હેલ્પ કરતો હતો. તો રોજના 1200 થી ઘણી વાર એક દિવસમાં મેક્સિમમ આવ્યા હતા એ 1200 આવ્યા હતા, એક દિવસ 300, 600, 150, એટલે બધા થઈને 2200 સ્ટુડન્ટ જેટલા આવ્યા હતા. તો આ બધા છોકરાઓને બસ ઇમિગ્રેશનમાં જઈને વાત કરવાની, ઇમિગ્રેશનમાં કોઈને કોઈ પ્રોબ્લેમ હોય, કોઈને કશું જ ઇસ્યુ હોય તો હા, એ હું જે રીતે ફોર્માલિટી બોર્ડર ઉપર પતી હોય તો બોર્ડર ઉપર કરી આપતો હતો. જો એમને કોઈ એમ્બેસી રિલેટેડ કોઈ ઇસ્યુ હોય કે કોઈનો પાસપોર્ટ ખોવાઈ ગયો છે કે કોઈને પાસે વિઝા નથી કે કોઈનો ડોક્યુમેન્ટ્સ મળતું નથી, મેડિકલ રિપોર્ટ નથી મળતો, તો એ બધી બાબતો માટે મારી સાથે એક એમ્બેસીના ભાઈ હતા જેમનું નામ છે સુખવિંદર, એ પણ મારી સાથે ત્યાં આવીને ઊભા રહ્યા હતા. તો એમને હું બધા ડોક્યુમેન્ટ આપતો હતો અને બસ આગળ એમ્બેસીના રિલેટેડ જે ઓફિશિયલ કામ હતા એ કરી આપતા હતા. બોર્ડર રિલેટેડ હતું કામ જે હું કરી આપતો હતો, એ રીતે બસ મદદ કરતા હતા. અને બોર્ડર ઉપર એમ્બેસી જેટલા સ્ટુડન્ટ્સ આવે બધામાં, સ્ટુડન્ટ્સ નહીં બધા જ આવતા હતા, પણ સૌથી વધુ સ્ટુડન્ટ્સ હતા. જે સ્ટુડન્ટ્સ આવતા હતા એમના માટે બસ આવીને ઊભી રહેતી હતી, બસ સીધા એમને બસમાં બેસી અને કોઈ હોટલ રાખેલી હોટલમાં લઈ જતા હતા અને 24 કલાકની અંદર ઇન્ડિયાથી ફ્લાઇટ આવતી હતી, એમને ફ્લાઇટમાં બેસાડીને
પોલેન્ડ લાવ્યા, તે વિશે માહિતી આપશો આ ઘટના શું હતી?
તો હું પોલેન્ડ થી યુક્રેન બે વાર ગયો હતો. પહેલી વાર તો ગયો હતો, એક પ્રેગ્નન્ટ લેડી હતી એને બચાવવા માટે ગયો, એને લઈને આવવાનું હતું. પહેલી વાર લઈને આવે તો મને થોડો ઘણો આઈડિયા આવી ગયો હતો કે આવી રીતે લઈને આવવામાં આવે છે. તો એમ્બેસીમાંથી મારા ઉપર ફોન આવ્યો કે રોનકભાઈ અત્યારે એક મહિલા એના 2 મહિનાના બાળક સાથે ત્યાં ફસાયેલા છે અને બાળક 8 થી 12 કલાકથી દૂધ નથી પીધેલું, તો આવી હાલત છે એટલે મેડિકલ ઇમરજન્સી લાગે છે, શું તમે જઈ શકશો? મેં કહ્યું હા કોઈ વાંધો નહીં, હું ત્યાંથી સીધો જ. હવે પોલેન્ડ થી યુક્રેનની બોર્ડર ક્રોસ કરવી હોય તો અત્યારે આ પરિસ્થિતિને લઈને તમે બોર્ડર ફક્ત અને ફક્ત ક્રોસ કરી શકો ગાડીમાં, અત્યારે બાય વોક તમે ક્રોસ ના કરી શકો. તો મેં કોઈ ગાડીને ગાડીવાળા પાસે લિફ્ટ માંગી અને એન્ટર થયો યુક્રેનમાં. હવે યુક્રેનમાં એન્ટર થયા પછી એને શોધવાની હતી, મેં એને બેન્ચમાર્ક આપ્યા હતા કે આ જગ્યા ઉપર આવીને ઉભી રહેજે. તો એના બાળક અને એના હસબન્ડ ત્રણે આવીને ઉભા રહ્યા હતા. પહેલા તો એની આગળ 500 થી 800 માણસો હતા, એ લોકોને હવે કન્વિન્સ કરવા પડે કે એને પહેલા જવા દો, તો કોઈ જવા દેતું નહોતું અને આ સિચ્યુએશનમાં કોઈ બીજું કરી શકાતું નહોતું. રિક્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું પહેલા તો 3-4 જગ્યાએ અને જોયું બાળકની સિચ્યુએશન બહુ ખરાબ છે, સીધો યુક્રેનની યુક્રેનના પોલીસ પાસે ગયો અને મેં કહ્યું આ સિચ્યુએશન છે, તો કે અમે કંઈ હેલ્પ ના કરી, તમે લાઈનમાં ઉભા રહો. તો પછી હું ત્યાંથી જોરથી બૂમ મારી, લાઈક પોલેન્ડ અને યુક્રેનની બોર્ડર 25 થી 50 મીટરનું ડિસ્ટન્સ હોય, તમે જોરથી બૂમ પાડો તો પોલિશ બોર્ડર વાળા સાંભળી શકે. તો મેં જોરથી બૂમ પાડી અને કહ્યું કે અહીંયા આગળ જરૂર, પોલિશ ભાષામાં વાત કરી કે મારે જરૂર છે અહીંયા આગળ હેલ્પની, મેડિકલ હેલ્પની. તો એમણે કહ્યું કે તમારી સિટીઝનશીપ કઈ છે? મેં કીધું હું મારી સિટીઝનશીપ પોલિશ છે. તો કહે 1 મિનિટ રહો તમે આવીશું. મેં એ વખતે જે મહિલાના હસબન્ડ હતા એને વાત કરી કે જુઓ તમે અત્યારે વચ્ચે ના બોલતા, હું એમ કહીશ કે આ મારું બાળક છે અને હું લઈ જવા માંગુ છું, કારણ કે પોલિશ સિટીઝનનું બાળક હોય તો એ ફર્સ્ટ પ્રાયોરિટી આપે, કારણ કે પોતાના નાગરિકની સેવા કરવી એમનો પહેલો અધિકાર છે. તો જ્યારે બોર્ડર પોલીસ આવી, તો પોલિશની બોર્ડર પોલીસ આવી અને મેં એમણે વાત કરી કે ભાઈ આ સિચ્યુએશન છે અને આ મારું બાળક છે ને આવી રીતે હાથ પગ ઠંડા થઈ ગયા છે. તો 5 મિનિટમાં એમ્બ્યુલન્સ આવી ગઈ. એમ્બ્યુલન્સ આવી અને ચેક કર્યું, પછી કે થોડી વાર વેઇટ કરો, અહીંયા અમે ક્લિયર કરાવી આપીશું. તો 5-10 મિનિટ ત્યાં વેઇટ કરી અને પછી એમણે કહ્યું કે બાળકની હાલત એટલી ખરાબ નથી, પણ હા એને હાથ પગ થોડા ઠંડા થઈ ગયા છે, એટલે એમણે બસ હીટ આપી. અને હવે મેડિકલી શું કર્યું મને ખબર નથી, બટ હા તે મેડ ચાઇલ્ડ ટુ બી ઓન ધર ઓન. તો પછી બોર્ડર ક્રોસ કરવાની આવી, બોર્ડર ક્રોસમાં પણ થોડા ઘણા ઇસ્યુઝ થયા હતા, જેમ તેમ કરીને બોર્ડર પોલિશ બોર્ડર ક્રોસ કરવામાં, અરે યુક્રેનની બોર્ડર ક્રોસ કરવામાં બહુ ઇસ્યુ આવ્યા હતા. પછી એન્ટર થયા પોલેન્ડની બોર્ડર ઉપર. તો પોલેન્ડની બોર્ડર ઉપર એમને ખબર હતી કે આવી રીતે હું રેસ્ક્યુ માટે ગયેલો છું અને લઈને આવ્યો છું. તો ઇમિગ્રેશન વાળાનું કામ જે 5 થી 7 કલાકનું હોય છે આ પરિસ્થિતિને લઈને એ 5 મિનિટમાં કરી આપ્યું હતું અને બાળકને પોલેન્ડમાં એન્ટ્રી આપી દીધી હતી.
તો રોનકભાઈ અત્યારે તમે જે જરૂરિયાત ધરાવતા લોકો છે તેમને કેવી રીતે મદદ કરી રહ્યા છો?
અત્યારે તો હું ડેનમાર્ક આવી ગયો છું ફિઝિકલી, પણ ત્યાં જે લોકો, જે 47 મહિલાઓને મેં શેલ્ટર આપ્યું છે બરોબર, તો એમના માટે ખાવા પીવાનું, એમને મેડિકલ થી લઈને કોઈ પણ વસ્તુની જરૂર હોય તો એ બધું હું અહીંથી પ્રોવાઈડ કરું છું. અત્યારે એમને ઓબ્વિયસલી પ્રેગ્નન્સીમાં સારું ખાવાનું, એને કે પૌષ્ટિક ખાવાનું જોઈએ, એ બધું હું ટ્રાય કરું છું કે અહીંથી મોકલાવી, જેટલું મોકલાવી શકું એટલું મોકલાવું છું.
રોનકભાઈ, તમે યુક્રેન તથા રશિયા વચ્ચેના વિવાદના કારણે મુશ્કેલીમાં જે ફસાયા હતા જે લોકો, અને એમના માટે જે તમે ઉમદા કાર્ય કર્યું છે એમને બચાવવાનું, તે બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન.
ભાઈ, એ તો મારી એક ડ્યુટી છે કે એઝ અ હ્યુમન બિંગ તો એ તો કરવું જ પડે, અને બધાને હું એ જ રિક્વેસ્ટ કરી છું કે જે લોકોની જરૂર હોય તેમને મદદ કરતા રહો બસ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.
Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organization a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.